આપણે જો 100 માણસને રસ્તામાં ઊભા રાખીને પૂછીએ કે તમારે સ્વર્ગમાં જવું છે, તો માનું છું કે લગભગ બધા જ તમને હા જવાબ આપશે. દરેક વ્યક્તિ, ગમે તે તમે ધર્મ પાળતા હોય, ગમે તેવું તમારું જીવન હોય, છતાં આશા તો એ જ રાખે છે કે હું સ્વર્ગમાં જનાર છું. બહુ ઓછા લોકો, કદાચ ગણ્યા ગાંઠિયા 2-3 જણ તમને એવું મળશે કે જે એમ કદાચ કબૂલ કરે કે મારું જીવન એવું છે કે હું નરકમાં જઈશ. લગભગ બધા જ લોકો માનતા હોય છે કે હું સ્વર્ગમાં જવાની છું, અને દરેક જણને સ્વર્ગમાં જવું છે. કદાચ તમારામાંથી જેઓ અત્યારે સાંભળી રહ્યા છે તેઓને પણ જો હું એ પ્રશ્ન પૂછું તો તમારો જવાબ એ જ હશે કે હા, સ્વર્ગમાં જવું છે. પણ એ જ 100 માણસ કે જેમને તમે પૂછો રસ્તા પર, એમને એમ કહો કે તમારે મરવું છે, તો હું માનું છું કે લગભગ દરેક વ્યક્તિ ના પાડશે. તો આપણે એક જાતની મૂંઝવણમાં છીએ. આપણે દરેકને સ્વર્ગમાં જવું છે, પણ આપણા કોઈને મરવું નથી, અને મર્યા વગર સ્વર્ગમાં જવું શક્ય નથી. અને આ જ વસ્તુ આપણને પવિત્ર શાસ્ત્રમાં શીખવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે તમે તમારો પોતાનો વધસ્તંભ ઉપાડી અને મારી પાછળ આવો. આપણી પોતાની ઈચ્છા, આપણા પોતાના જે વિચારો છે તેને મારીને આપણે પ્રભુ ને ગમતું જે જીવન છે, પ્રભુ જે પ્રમાણે દોરવણી આપે તે પ્રમાણેનું જીવન જીવીને આપણે સ્વર્ગમાં જઈ શકીએ છીએ. આપણો જે અભ્યાસ જે ચાલી રહ્યો છે પ્રકટીકરણના પુસ્તકમાં, તેમાં યોહાન એક એવી વ્યક્તિ છે કે જે મર્યા વગર તે સ્વર્ગમાં ગઈ હતી. અને આપણે ગત દિવસોમાં જોયું કે પ્રકટીકરણનું 4 અધ્યાય, યોહાન આપણને સ્વર્ગમાં જે થઈ રહ્યું છે અથવા તો જે થનાર છે તે બાબતો વિશે આપણી સાથે વાત કરે છે. આપણે 4 અધ્યાયમાં જોયું તે પ્રમાણે કે એમાં લખ્યું હતું કે આ પછી, એટલે કે જે મંડળીનો જે સમય હતો, મંડળીનો જ્યારે ઇતિહાસ પૂરો થાય છે, મંડળીને જ્યારે પ્રભુ સ્વર્ગમાં તેડી લેશે, અને આપણે જોયું એ વિગતવાર મેં તમને સમજાવ્યું હતું કે જુદી જુદી કેવા અભિપ્રાય છે એ બાબતમાં. મારું માનવું છે કે જે 57 સમય છે તે પહેલાં મંડળીને ઉપર લઈ લેવામાં આવશે. અને યોહાન એ જ વસ્તુ આપણને કહે છે કે જ્યારે 3 અધ્યાયમાં મંડળીનો ઇતિહાસ પૂરો થાય છે અને ત્યારબાદ 4 અધ્યાયમાં આપણે જોયું તે પ્રમાણે યોહાનને સ્વર્ગનું દર્શન થાય છે. અને જ્યારે આપણે એ દર્શન વિશે વિચારીએ ત્યારે આજનો જે આપણો અભ્યાસ છે પ્રકટીકરણ અને તેનો 5 અધ્યાય, એ આપણે છેલ્લી વખત જે અભ્યાસ કર્યો તેના અનુસારમાં જ છે. આ 4 અને 5 અધ્યાય કદાચ બંનેને ભેગા કરીને એક અધ્યાય બનાવી શકાય એવું મારું માનવું છે. અને જ્યારે આપણે ગયા અધ્યાયમાં જોયું તે પ્રમાણે, તો ગયા અધ્યાયમાં કેન્દ્ર સ્થાન ઉપર રાજ્યસન હતું, સિંહાસન એ કેન્દ્ર સ્થાન પર હતું. અને જ્યારે યોહાને દર્શન જોયું તો એણે જોયું કે સિંહાસનની આજુબાજુ, સિંહાસનની આગળ, સિંહાસનની ઉપર શું થઈ રહ્યું હતું, સિંહાસન પરથી શું થઈ રહ્યું હતું, અને એ આપણે વિગતવાર જોયું હતું. આજે જ્યારે આપણે 5 અધ્યાયમાં આવીએ છીએ ત્યારે 5 અધ્યાયમાં કેન્દ્ર સ્થાન ઉપર એક ઓડિયું છે. ઓડિયું એ આજના આપણા અભ્યાસનું કેન્દ્ર સ્થાન છે. તેની પર આપણું ધ્યાન યોહાન દોરવા માંગે છે. તો તમે મારી સાથે તમારા બાઇબલ ખોલો, પ્રકટીકરણનો 5 અધ્યાય, અજાયબ જેવા વચનો છે, આપણે સાથે વાંચીએ અને ટૂંક સમયમાં અમુક બાબતો હું તમને સમજાવવા માગું છું. અને આશા રાખું છું કે આ વચનો દ્વારા તમે આશીર્વાદિત થાઓ. 5 અધ્યાય તેની પહેલી કલમ એમ કહે છે કે રાજ્યસન પર જે બિરાજેલા હતા તેમના જમણા હાથમાં એક ઓડિયું જોયું, તેની અંદરની તથા બહારની બંને બાજુએ લખેલું હતું તથા 7 મુદ્રાથી તે સીલબંધ કરેલું હતું. આપણે 4 અધ્યાયમાં જોયું કે રાજ્યસન પર તો પ્રભુ દેવ બિરાજેલા હતા, અને હવે યોહાન જોવે છે કે આ રાજ્યસન પર જે બિરાજેલા હતા તેમના જમણા હાથમાં એક ઓડિયું હતું, જેને આપણે ઇંગ્લિશમાં સ્ક્રોલ કહીએ છીએ. અને એ જો તમે વિચારો તો પાંદડા પર લખવામાં આવે અથવા તો કોઈ જાતના પ્રાણીની ચામડી પર લખવામાં આવે, અને કદાચ તમે જોયું હશે કે એને ગોળ ગોળ આમ વાળવામાં આવે અને એની પર પછી મુદ્રા મૂકવામાં આવે. અને આ પદ્ધતિ દ્વારા એ સમયે તમારે જ્યારે લગ્નના જે અમુક કાગળો હોય, તમારી મિલકત વેચાય, તારનું જે દસ્તાવેજ જેને કહેવાય, એવા જે મહત્ત્વના કાગળ હોય તેને આવી રીતે મુદ્રા મારીને સીલબંધ કરવામાં આવતા હતા. અને યોહાન આપણને એક એવા ઓડિયાની વાત કરે છે કે તેને અંદર તથા બહારની બંને બાજુએ લખેલું હતું. એનો મતલબ એમ થાય છે કે આ એક જરા થોડુંક જુદી પ્રકારનું ઓડિયું હતું, કારણ કે લગભગ સામાન્ય જો ઓડિયું હોય તો એને ખાલી ફક્ત અંદરના ભાગમાં લખવામાં આવ્યું હતું, પણ આને 7 વાર સીલબંધ કરવામાં આવ્યું હતું અને એ તોડ્યા વગર તો ખબર પડે નહીં કે કેવી આમાં શું લખ્યું હશે. તેથી કરીને બહાર મારું માનવું છે અંદર શું લખેલું છે એ બાબતની સૂચના આપવામાં આવી હતી. એટલે કે ખોલ્યા વગર તમને ખ્યાલ આવે કે આ ઓડિયું કયા વસ્તુનું છે, અને એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આ જે તમે ઓડિયું જુઓ તો એને આગળ આપણે હું થોડું વધારે સમજાવું છું. તમે બીજી કલમ આપણે વાંચીએ, તેમાં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે આ ઓડિયું ખોલવાને અને તેનું સીલ તોડવાને કોણ યોગ્ય છે. આજે જ્યારે આપણે 2021 સાલમાં જીવી રહ્યા છીએ તો આપણે જાણીએ છીએ કે દુનિયાના ઇતિહાસમાં ઘણા બધા એવા મહાન લોકો થઈ ગયા, ઘણા એવા બધા રાજાઓ થઈ ગયા જેઓની ઈચ્છા એવી હતી કે તેઓ આ દુનિયા ઉપર રાજ કરે. એઓને એક પોતાની સેના લઈ અને પૂરતો પ્રયત્ન કર્યો કે કોઈક રીતે આખી પૃથ્વી પર તેઓ વર્ચસ્વ મેળવી શકે. પણ અહીંયા જ્યારે આપણે આવીએ છીએ, અને બીજી કલમમાં વાંચીએ છીએ તો એમાં એમ લખવામાં આવ્યું છે કે તેવામાં એક બળવાન સ્વર્ગદૂત. આ બળવાન સ્વર્ગદૂત એટલે કદાચ એવું માનવું છે કે ગાબ્રિયેલ, જેના નામનો અર્થ બળવાન થાય છે, એ કદાચ આ સૂચના બોલી રહ્યા છે. કે છે, તેવામાં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે આ ઓડિયું ખોલવાને અને તેનું સીલ તોડવાને કોણ યોગ્ય છે. જ્યારે આપણે નેપોલિયન જોઈએ, સિકંદર જોઈએ, આપણા નજદીકના ઇતિહાસમાં જોઈએ તો હિટલર જોઈએ, તો ઘણા જુદા જુદા એવા લોકો છે કે જેમણે ઘણા પ્રયાસ કર્યા કે તે જે આ સ્વર્ગદૂત જે માણસને બોલાવી રહ્યો છે કે જે પૃથ્વી પર વર્ચસ્વ, પૃથ્વી પર રાજ કરી શકે તેવા તેઓ બની શકે. પણ અહીંયા આપણે બીજી કલમમાં જોઈએ છે કે જ્યારે આ સ્વર્ગદૂત આ પુકાર કરે છે તો એવું કોઈ છે નહીં કે આ ઓડિયું ખોલી શકે. હવે જ્યારે આપણે ઓડિયોની વાત કરીએ તો જ્યારે મેં તમને કીધું તે પ્રમાણે જ્યારે તેને મુદ્રાથી સીલ કરવામાં આવે, સીલબંધ કરી દેવામાં આવે, ત્યારે ફક્ત જે માણસની માટે લખાયેલું છે, જે માણસનો અધિકાર છે, જે માણસ પોતાની સત્તાથી એ ખોલી શકે છે, એ જ એ ઓડિયાને ખોલી અને વાંચી શકે. એટલે જ જ્યારે રાજાઓ પહેલાં પોતાની વીંટીથી એ મુદ્રા મારતા હતા એટલે ખબર પડે કે આ કોના તરફથી છે અને કોણ ખોલી શકે છે. ત્યારે જ્યારે ઓડિયું ખોલ્યું અને જ્યારે આખા સ્વર્ગમાં સ્વર્ગદૂતે જ્યારે આ પોકાર કર્યો ત્યારે આપણે જોઈએ છીએ 3 કલમમાં આપણને કહેવામાં આવે છે, પણ સ્વર્ગમાં પૃથ્વી પર અથવા પાતાળમાં તે ઓડિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ નહોતો. આ જે ઓડિયું હતું એને ખોલવા માટે, એને વાંચવા માટે, એ માટે કોઈ આગળ આવ્યું નહીં, કારણ કે આ જે બધા વ્યક્તિ ના મેં નામ તમારી આગળ બોલ્યા, જેઓ એમ સમજતા હતા કે એ બહુ શક્તિમાન છે, બહુ શક્તિશાળી છે, એક જાતની એમનું એમની જાહોજહાલી હતી, તેઓમાંથી કોઈ આ ઓડિયાને ખોલી શકે તેવું તેમની એવી એવી કોઈ એમની સત્તા નથી, અથવા તો કોઈ જાતની તેઓ એમની લાયકાત નથી. ચોથી કલમ કહે છે, ત્યારે હું બહુ રડ્યો. જ્યારે યોહાને આ દ્રશ્ય જોયું, યોહાને જોયું કે કોઈ એવું નથી કે આ ખોલી શકે. હું તમને યાદ દેવડાવું કે યોહાન એક યહૂદી હતો, અને એ જાણતો હતો કે જ્યારે આ ઓડિયું ખુલશે અને પૃથ્વી જે પૃથ્વી પર નાશ થયો છે, પૃથ્વી જે પતનમાં છે, જે એદનવાડીમાં જ્યારે પાપ આવ્યું, અને હવે જ્યારે શેતાનનું જે સર્વસ્વ છે, તેને જો કોઈ આ ઓડિયું નહીં ખોલે તો એ કેવી રીતે ફરીથી પૃથ્વી પર વિજય મળી શકશે. અને જ્યારે એણે જોયું કે એવી કોઈ વ્યક્તિ નથી, કોઈ દૂત એવો નહોતો કે જે આ સીલ તોડી શકે, કોઈ માણસ એવો નહોતો કે જે આ સીલ તોડી શકે, અને એ જાણીને યોહાનને રુદન આવે છે. અને જ્યારે તમે ખરેખર જે મૂળ ભાષામાં તમે લખ્યું આ શબ્દ જે લખવામાં આવ્યો છે, તો આમાં એમ કહેવાય કે એ છાતી ફાટી ફાડી અને તેણે વિલાપ કર્યો. જે આ જ શબ્દ તમે જ્યારે આપણે ખજૂરીના રવિવારના નું વાંચીએ, અને ત્યાં જ્યારે લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુસાલેમની માટે રડ્યા, એ જ શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે કે એણે હૃદય ફાટ વિલાપ કર્યો, કારણ કે તે ઓડિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહીં. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે તું રડીશ નહીં જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓડિયું ખોલવાને તથા તેના સાત સીલ તોડવાને વિજયી થયો છે. જ્યારે યોહાન રડતો હતો ત્યારે જે 24 વડીલો જે આપણે ગયા અધ્યાયમાં જોયા હતા, અને આ પ્રકટીકરણના પુસ્તકમાં આપણે વારંવાર જોઈશું, તેમાંના એકે યોહાનનું ધ્યાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોર્યું કે એક છે, એક એવી વ્યક્તિ છે કે જે આ ઓડિયું ખોલી શકે છે. અને અહીંયા એક બહુ મહત્વની વસ્તુ તમને હું આપણા પવિત્ર શાસ્ત્રના વચનમાંથી સમજાવવા માગું છું. સમય મારી પાસે નથી, એટલે હું જે શાસ્ત્ર વાચન જે કલમો હું તમને કહીશ આપણે વાંચતા નથી, પણ તમારા સમયમાં તમે તેનો અભ્યાસ કરી શકો છો. કે જો તમે લેવિયોનું પત્ર તેનો 25મો અધ્યાય અને 23-46 કલમ વાંચશો, તો ત્યાં ગાડી નિયમ તમે જાણવા મળશે કે જ્યારે યહૂદી લોકોને નિયમ આપવામાં આવ્યો, ત્યારે પ્રભુએ એવું કીધું કે જો તમારો કોઈ ભાઈ એવી પરિસ્થિતિમાં આવી જાય, કંગાળ પરિસ્થિતિમાં આવી જાય, કદાચ પાક નથી થયો, પણ કોઈ પણ રીતે આર્થિક મુશ્કેલીમાં આવી જાય, અને એણે જો એની જમીન વેચવી પડે, તો કોઈક એનો જે ભાઈ હોય, એના કોઈક જે સગામાં હોય, તેણે તે જમીન ખરીદવી. કેમ? કારણ કે જ્યારે આ યહૂદી ભાઈ જે અત્યારે મુશ્કેલીમાં છે, જ્યારે પોતાના પગ પર ફરી ઊભો થાય, ત્યારે તે જમીન પાછી ખરીદી શકે, અને એ જે યહૂદી કુટુંબ છે તેની બહાર આ જમીન જાય નહીં. આને કિંગશિપ રિડીમર કહેવામાં આવે છે. આ જ વસ્તુ આપણે જોઈએ તો, તમારે વિગતવાર વાંચવી હોય તો યિર્મ્યાનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને તમે 6 કલમથી 15 કલમ સુધી વાંચશો, તો ત્યાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કેવી રીતે આ જમીન ખરીદવામાં આવી હતી. એ જ વસ્તુ આપણે જો રૂથનું જે પુસ્તક છે ત્યાં પણ આપણે જોઈએ છે કે કેવી રીતે જ્યારે રૂથ સાથે લગ્ન કરવાનો સમય આવે છે, ત્યારે જે બોઆઝ હતો તેણે જે બીજો એમના જે સગા હતા, જેને પહેલો અધિકાર હતો, તેને પૂછ્યું, અને પછી તેણે રૂથની સાથે લગ્ન કર્યા. એ વસ્તુ તમે ધ્યાનમાં રાખીને જ્યારે આપણે આ વાંચીએ, તો આ જે ઓળિયું છે એ ખાલી એ જ વ્યક્તિ એ કરી શકે છે કે જે આપણી નજદીક હોય, આપણા આપણો સગુ હોય અને એમની પાસે એટલી તાકાત અને શક્તિ હોય કે જે વસ્તુ ખરીદવાની છે તે ખરીદી શકે અને એનું પોષણ કરી શકે. તો એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો આપણે આગળ જેમ અભ્યાસ કરીએ તેમ. ત્યારે અહીંયા આપણે જ્યારે પાંચમી કલમમાં જોઈએ છે તો ત્રણ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે, ત્રણ ટાઇટલ કે ત્રણ ટાઇટલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની માટે કહેવામાં આવે છે. ત્યારે વડીલોમાં એકે મને કહ્યું કે તું રડીશ નહીં જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે. હવે સિંહ એટલે કેમ, સિંહ કેમ? તમને બે વાત કહું અહીંયા ગાડી. જો તમે તમારા બાઇબલ હોય તો તમે મારી સાથે તમારું બાઇબલ ખોલો, હું તમને બહુ મહત્ત્વની વસ્તુ તમને બતાવીશ. જો તમને કોઈક એમ કહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ખાલી નવા કરારમાં જ છે, તો હું તમને ઉત્પત્તિમાં હું તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગાહી બતાવવા માગું છું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 49મો અધ્યાય અને 8-10 કલમ આપણે વાંચીશું. અહીંયા જે લખવામાં આવ્યું છે કે યહૂદાના કુળમાંનો જે સિંહ છે, કેમ આ લખવામાં આવ્યું છે એવું હું તમને બતાવવા માગું છું. તો તમે 8મી કલમ, 49મો અધ્યાય અને તેની 8મી કલમ કહે છે કે યહૂદા તારા ભાઈઓ તારા વખાણ કરશે. આ યહૂદા એટલે કોણ? આ યાકૂબ અત્યારે તેના 12 જે દીકરાઓ છે તેમને મરતા પહેલાં આશીર્વાદ આપી રહ્યો છે. અને જ્યારે આશીર્વાદ આપી રહ્યો છે તો યહૂદા જે લિયા દ્વારા તેમનો ચોથો અને છેલ્લો દીકરો હતો, ચોથો દીકરો હતો, તે દીકરાને આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે યહૂદા તારા ભાઈઓ તારા વખાણ કરશે, તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે, તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે. યહૂદા સિંહનું બચ્ચું છે, મારા દીકરા તું શિકાર પરથી આવ્યો છું, તે સિંહની પેઠે તથા સિંહણની પેઠે લપાઈ ગયો, તે લપાઈ ગયો તેને કોણ ઉઠાડશે? સિલ્હો નહીં આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહીં, જે ને તેના પગ મધ્યેથી અધિકારની છડી જતી રહેશે નહીં અને લોકો તેને આધીન રહેશે. આ જે યહૂદા હતો એના કુળમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. એટલે તમે હવે મેં જે યહૂદા સિંહનું બચ્ચું છે, મારા દીકરા, એટલે તમે અમે ઇંગ્લિશમાં એમાં કહે છે કે ધ લાયન ઓફ જુડા, યહૂદાના કુળનો જે સિંહ છે. પણ જે આગાહી હું તમને બતાવવા માગું છું તે આ પ્રમાણેની છે. 10મી કલમમાં એમ કહે છે કે સિલો નહીં આવે ત્યાં સુધી યહૂદામાં રાજદંડ ખસશે નહીં અને પગ મધ્યેથી અધિકારની છડી જતી રહેશે નહીં. આ જે સિલો છે એ પહેલાં હું તમને રાજદંડ ખસશે નહીં એક શું કહેવા માગે છે હું તમને બતાવવા માગું છું કે રાજદંડ એટલે કે જેના પણ હાથમાં રાજદંડ હોય તેની સત્તા ચાલતી હતી. અને એ સત્તા કેવી રીતે ગણવામાં આવતી હતી કે જ્યારે જેની પણ સત્તા ચાલતી હોય તેને સજા કરવાનો હક હતો. અને લગભગ મોતની સજા કરવાનો હક ફક્ત જેઓના હાથમાં રાજદંડ અને અધિકારની છડી હોય તેને જ હોય. અને તો અહીંયા એમ લખવામાં આવ્યું છે કે સિલો એટલે સિલોનો મતલબ થાય છે મસીહા કે મસી. અને આ 10મી કલમમાં એમ કહે છે કે જ્યાં સુધી આપણા તારનાર મસીહા નહીં આવે ત્યાં સુધી યહૂદા એટલે કે ઇસરાયલ પ્રજાના હાથમાંથી રાજદંડ જશે નહીં અને એમના પગ મધ્યેથી અધિકારની જે છડી છે એ જતી રહેશે નહીં. એટલે એનો બીજો મતલબ શું થયો કે જ્યારે જતી રહે ત્યારે સમજવું કે મસીહા આવી ગયા છે, આપણા તારનાર આવી ગયા છે. હવે આ કેમ હું તમને કહી રહ્યો છું? કારણ કે તમે ઈસવીસન 12ની સાલમાં જુઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો પછી લગભગ જ્યારે એ 12 વર્ષના હતા, આપણે બધા જ જાણીએ છીએ કે તે સમયે તેઓ પાસ્કા પર્વ પાળવાને માટે પ્રભુ મંદિરમાં ગયા અને ત્યારે ત્યાં ગયા ત્યાં તેઓ બેઠા અને પછી ત્યાં જે રાબાઈ હતા, જે શિક્ષકો હતા, તેઓની સાથે વાત વિવાદમાં એટલા ઊંડા ઉતરી ગયા કે જ્યારે મા બાપ જતા રહ્યા પાછા, ત્યારે પણ તેઓ ત્યાં બેસીને આ વાદ વિવાદમાં હતા. હવે એ જ સમયે, એ લગભગ 12ની જે સાલ છે, 12 AD, તે જ સમયે ઇસ્રાયલની ઉપર રોમનોની સત્તા ચાલતી હતી, રોમિયોની સત્તા ચાલતી હતી. અને એ સમયે, અત્યાર સુધી તો એ લોકો સત્તા કરતા હતા, ઇસ્રાયલ દેશ રોમનોની ગુલામીમાં હતું, પણ હજુ સુધી એ જે રાજદંડ છે તે યહૂદીના હાથમાં હતો. અને લગભગ 12ની સાલમાં એ રાજદંડ તેમણે લઈ લીધો, અને હવે યહૂદી લોકો પોતાના નિયમ પ્રમાણે કોઈને પણ કોઈ પણ જાતની સજા ફરમાવી શકતા નહોતા. અને જ્યારે આ 12ની સાલમાં જ્યારે થયું, ત્યારે એ લોકો બહુ વ્યાકુળ થઈ ગયા, બહુ વિઠામણામાં પડી ગયા કે હજુ મસીહા આવ્યા નથી અને કેમ અમારી પાસેથી આ રાજદંડ અને અધિકાર લઈ લેવામાં આવ્યો. ફક્ત વાલાઓ ખાલી તેમણે જો થોડું ધ્યાન આપ્યું હોત અને થોડીક એમને શોધ કરી હોત, તો તેઓ સમજી શક્યા હોત કે મસીહા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની મધ્ય હતો. અને આ પણ પ્રભુની એક યોજના જ હતી, કારણ કે પ્રભુએ આપણા પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે કેવી રીતે મરવાનું હતું. એમણે વધસ્તંભ ઉપર લટકીને મરવાનું હતું. તમે જ્યારે યહૂદાને યહૂદીઓનું તમે જુઓ, તો જ્યારે એ મોતની સજા ફરમાવતા હતા, તો પવિત્ર શાસ્ત્ર પ્રમાણે એ પથ્થરથી લોકોને મારી નાખતા હતા, પથ્થરથી લોકોને મારી નાખતા હતા. જે વધસ્તંભ લટકાવવાની, વધસ્તંભ પર લટકાવીને મારવાની જે પદ્ધતિ છે એ રોમનોની હતી. અને એટલા માટે 12ની સાલમાં એ સત્તા યહૂદીઓ પાસેથી લઈ લેવામાં આવી, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરવાનો સમય આવ્યો, ત્યારે તમે જાણો છો કે યહૂદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાતની પાસે લઈ ગયા કે અમારી પાસે આ સત્તા નથી, તમે તેને સજા કરો. આ બહુ જાણવા જેવી વસ્તુ છે. અને એટલા માટે અહીંયા ગાડી લખવામાં આવ્યું છે કે તારે વડીલોમાંના એકે મને કહ્યું કે તું રડીશ નહીં જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે. અને સિંહ કેમ? કારણ કે સિંહમાં આપણે જોઈએ તો એક ગૌરવવાન, એક શક્તિશાળી પ્રાણી છે, એક જાતનું મહિમાવંત પ્રાણી છે. અને તેની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સરખાવવામાં આવ્યા છે. બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સિંહ તરીકે અને ઘેટા તરીકે આપણને બતાવવામાં આવ્યા છે. અને તેથી જ કરીને જ્યારે આપણે સુવાર્તા વાંચીએ, અને યહૂદીઓ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એટલા માટે વિશ્વાસ ના કર્યો કારણ કે તેઓને એક સિંહ જેવા એક વ્યક્તિ જે આવી અને પોતાનું સત્તા સ્થાપશે એવા મસીહાની એ લોકો વાટ જોતા હતા. અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ તો ઘેટાની રૂપે આવ્યા હતા. આ જે વસ્તુ છે એ બાઇબલમાં સ્પષ્ટ રીતે લખી છે. અને તેથી જ કરીને યહૂદીઓ એ સમયે બે ઈસુ ખ્રિસ્તની રાહ જોતા હતા, કે એક ઘેટા રૂપ આવશે અને એક સિંહના રૂપમાં આવશે. પણ એ આપણે બીજો અભ્યાસ છે, હું એમાં આગળ આપણે જોતા નથી. અહીંયા બીજું વસ્તુ એ લખવામાં આવી છે કે જે દાઉદનું મૂળ છે તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત સીલ તોડવાને વિજયી થયો છે. આ જે દાઉદનું મૂળ છે, આપણે વારંવાર સુવાર્તામાં વાંચીએ છીએ કે દાઉદનો પુત્ર, પણ જ્યારે આપણે આત્મિક રીતે જોઈએ ત્યારે દાઉદનું મૂળ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પૃથ્વીનું સર્જન થયું તે પહેલાં અસ્તિત્વમાં હતા. અને આ જો તમારે દાઉદના મૂળની વાત વાંચવી હોય, તો ચાલો આપણે મારી સાથે તમે યશાયાનું પુસ્તક ખોલો. યશાયાનું પુસ્તક તેનો 11મો અધ્યાય લગભગ, અને ત્યાં આપણે થોડાક વચનો વાંચીશું. બનતા સુધી લગભગ 10મી કલમમાં દસમી કલમ આપણે વાંચીએ, 1-10 વાંચજો તમારા સમયમાં. અત્યારે હું ફક્ત 10મી કલમ વાંચું છું. ત્યાં એવું લખ્યું છે કે તે સમયે ઈસાઈનું જે થળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે અને તેનું રહેઠાણ મહિમાવંત થશે. દાઉદનું મૂળ જે અહીંયા લખવામાં આવ્યું છે એ આ યશાયાના 11મા પુસ્તકમાં આપણને જોવા મળશે. અને તમે તમારા સમયે પહેલેથી 1-10-11 કલમ તમે વાંચશો, તમને બહુ આનંદ થશે. અને સો અહીંયા ગાડી આ વડીલો યોહાનને કહે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એક જ એક વ્યક્તિ છે કે જે આ 7 સીલ તોડવાને માટે યોગ્ય છે. એ તોડી શકે છે અને તોડવાની એમનામાં શક્તિ, હિંમત અને બળ છે. એવું જ નથી કે ફક્ત યોગ્ય છે, એમનામાં એ શક્તિ અને બળ પણ છે. કેમ? કારણ કે તેમણે મૃત્યુ પર વિજય મેળવ્યો છે, પૃથ્વી પર જન્મ લીધો, આપણા પાપને સારું તેમણે પોતાનું બલિદાન આપ્યું અને તેના લીધે પ્રભુ બાપની જે આજ્ઞા હતી તે પાડી, કોઈ પણ પ્રશ્ન વગર. તેથી તેમને આ જે 7 સીલ છે તે ખોલવાનો અધિકાર મળ્યો છે. કેટલી અજાયબ જેવી વાત. આગળ આપણે જોઈએ તો 6 કલમમાં લખવામાં આવ્યું છે કે રાજ્યસનની તથા 4 પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. હવે જ્યારે યોહાનને વડીલોએ કીધું કે એક છે કે જે આ મુદ્રા તોડી શકે છે, ત્યારે કદાચ યોહાન આજુબાજુ એક સિંહને શોધતો હશે. અને જ્યારે એ સિંહને શોધતો હતો ત્યારે તેની નજરમાં એમ કહેવામાં આવ્યું છે કે મારી નખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું જોયું. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અવસ્થામાં હતા, જે 16 એમની ઉપર પડ્યા હતા, જે એમને મારવામાં આવ્યા હતા, લગભગ એકદમ બે સ્વરૂપ કરી નાખવામાં આવેલા હતા, તે જ હાલતમાં યોહાન આ સ્વર્ગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવે છે કે રાજ્યસનની તથા 4 પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. હવે આપણને એમ લાગે કે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેની આ હાલત કરવામાં આવી હતી એ કેવી રીતે આ ઓડિયું છે તે ખોલશે. કારણ કે ઓડિયું જે હતું એમાં તો એવું માનવામાં આવે છે કે પૃથ્વી પર ફરીથી જે વર્ચસ્વ સ્થાપવાનું છે, જે વર્ચસ્વ એદનવાડીમાં ગુમાવી બેઠો હતો આદમ, એને ફરીથી ખરીદવાનું છે. તે કેવી રીતે આ ઘેટું ખરીદી શકે? મેં તમને કીધું હતું, એ તમે યાદ રાખો, કે ફક્ત તમારો જે કોઈક સગું છે એ જ આ વસ્તુ પાછી તમારી માટે ખરીદી શકે છે, એ જ એની કિંમત ચૂકવી શકે છે. અને આપણો ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વસ્તુ આદમે જે એદનવાડીમાં ખોઈ બેઠો હતો તે ખરીદવાને માટે એ જ ફક્ત લાયક છે. તમને ફરી હું યાદ દેવડાવું કે જ્યારે એદનવાડીમાં આપણે ઉત્પત્તિનો 1 અધ્યાય અને 2 અધ્યાય વાંચીએ ત્યારે પ્રભુ દેવે આદમને પૃથ્વી પર એક સત્તા આપી હતી, પ્રાણીઓ ઉપર, પક્ષીઓ ઉપર અને પૃથ્વી ઉપર સત્તા આપવામાં આવી હતી. અને એ સત્તા ફળ ખાઈને એણે શેતાન પાસે ગુમાવી બેઠો હતો. અને આપણું સગું, આપણે ગીત ગઈએ છીએ તેમ, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, એ જ એક વ્યક્તિ છે. આ ઘેટું, મારી નખાયેલા જેવું એક હલવાનું ઘેટું, એ આપણને રિડીમ કરશે, આપણને ઉદ્ધાર આપશે, આપણું જે દેવું છે તે ભરપાઈ કરીને હવે એ આ ઓડિયું ખોલીને ફરીથી જે પોતાનું છે તે પાછું લઈ લેશે શેતાનના હાથમાંથી. હવે તમને એમ લાગે કે આ ઘેટું કેવી રીતે આ કરશે? પણ આ ગમે તેવું ઘેટું નથી. આગળ શું લખવામાં આવ્યું છે તે તમે જુઓ કે તેને 7 શિંગડા તથા 7 આંખ હતી. 7 શિંગડા જ્યારે પણ તમે પવિત્ર શાસ્ત્રમાં વાંચો તો એ બળની વાત કરી રહ્યો છે, બળ શક્તિ શક્તિની વાત કરી રહ્યું છે. અને જ્યારે તમે આંખ જુઓ તો સાત આંખ એટલે કે એક જ્ઞાનની વાત થઈ રહી છે. અને જ્યારે પણ આપણે સાત શબ્દ વાંચીએ ત્યારે સમજવું કે એક સંપૂર્ણતાની વાત થઈ રહી છે. એટલે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે આ જે મરાઈ ગયેલું હલવાન હતું તેને સાત શિંગડા એટલે સંપૂર્ણ બળ હતું, સંપૂર્ણ બળ હતું અને સંપૂર્ણ જ્ઞાન હતું. અને આંખો ઈશ્વરના સાત આત્મા હતા, એ પણ પવિત્ર આત્માની જે સંપૂર્ણતાની વાત આપણે શીખ્યા છે. પહેલો અધ્યાય તેની ચોથી કલમ, ગયા ચોથા અધ્યાયમાં પણ આપણે શીખ્યા, બીજી બધી ઘણી વખત પણ એનો આપણે ઉલ્લેખ કર્યો છે. અને યશાયાનું તમે જ્યારે 11મું પુસ્તક જે મેં તમને કીધું વાંચવાનું તેનો આ પહેલી ત્રણ કલમ વાંચશો તો ત્યાં પણ આ જે સાત પવિત્ર આત્માના જુદા જુદા ગુણ છે તે વિશે વાત કરવામાં આવી રહી છે. અને તો જ્યારે આપણે આ જે સાત શિંગણા, સાત આંખ અને આંખો ઈશ્વરના સાત આત્મા એ તમે જોઈએ તો આ સર્વોપરી, સર્વ અધિકારી, આમની પ્રેઝન્ટ, આમની પોટન્ટ અને આમની સન્સ, આ ત્રણ જે ગુણો જે દેવના છે તે સર્વ જાણે છે, સર્વ એમની અધિકારની નીચે છે અને એ જપ સર્વ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે વસ્તુ અહીંયા આપણને બતાવવા માંગે છે કે આ હલવાન એ સર્વ અધિકારી એમની સર્વ અધિકાર એમનો છે, સર્વ વર્ચસ્વ એમનું છે, એ સર્વ જગ્યાએ છે. કેવું અજાયબ જેવું આ ઘેટું છે. સાતમી કલમ કહે છે કે તેમણે જઈને રાજ્યસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું. ત્રીજી કલમમાં આપણે વાંચ્યું ત્યારે એમાં લખ્યું હતું પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં તે ઓળિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ નહોતો. પણ આ ઘેટું જે આપણા દેવ, આપણા તારનાર છે, તે હકથી રાજ્યસન આગળ જઈ અને પ્રભુ બાપ પાસેથી આ ઓડિયું લે છે. અને એ ઓડિયું લઈને પછી શું થાય છે એ તો આપણે વિગતવાર છઠ્ઠા અધ્યાયમાંથી જોઈશું. હજુ પણ આપણે જે અભ્યાસ કરી રહ્યા છે એની ઉપર આપણે ધ્યાન આપીએ તો આગળ શું લખવામાં આવ્યું છે. આઠમી કલમ, જ્યારે તેમણે તે ઓડિયું લીધું ત્યારે ચારે પ્રાણી, અને આ પ્રાણી ફરીથી હું તમને કહું કે પ્રાણી શબ્દ એ ખોટો છે, આ પ્રાણી નતા. તમે ખરેખર જો મૂળ જે આનો મૂળ ભાષામાં તમે જુઓ તો ખાલી એમાં એવું લખવામાં આવ્યું છે કે જીવંત વસ્તુ અથવા તો લિવિંગ ક્રીચર જેને કહેવાય. પ્રાણીનતા, આ પ્રાણીનતા આ એક જાતના બહુ જ પવિત્ર સ્વર્ગદૂત હતા. અને મેં તેમ એ વસ્તુ મેં તમને ગયા અભ્યાસમાં વિગતવાર સમજાવી હતી. બીજી વસ્તુ શું લખી કે જ્યારે તેમણે તે ઓળિયું લીધું ત્યારે ચારે પ્રાણી તથા 24 વડીલોએ હલવાન આગળ નમી પડ્યા અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલા સુવર્ણ પાત્ર હતા. તે ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. જ્યારે આ ઓળિયું લીધું ત્યારે તરત જ જે રાજ્યસનની આજુબાજુ બધા હતા અને જે આપણે વિગતવાર ગયા અઠવાડિયે જોયું હતું ચોથા અધ્યાયમાં તે પ્રમાણે, તે ચેરુબિમ અને સેરુફિમ અને જે વડીલો હતા એ તરત જ સ્તુતિમાં, આરાધનામાં પોતાના ઘૂંટણ ઉપર પડી ગયા અને દરેકની પાસે, અને મને મારું માનવું છે કે દરેક એ અહીંયા ગાડી 24 વડીલોની વાત થઈ રહી છે, કે દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલા સુવર્ણ પાત્ર હતા. જ્યારે પણ પવિત્ર શાસ્ત્રમાં વીણાનો ઉલ્લેખ થાય તો એ આરાધના સાથે જોડાયેલું છે, આપણે જાણીએ છીએ. પણ બીજી વસ્તુ, અને અત્યારે મારી પાસે આની પર વધારે ચર્ચા કરવાનો સમય નથી, પણ તમે વીણા જુઓ તો એ વીણા, જ્યારે પણ વીણાનો ઉલ્લેખ થયો છે ત્યારે એની સાથે ભવિષ્યમાં જે થનાર છે, આગાહી થનાર છે તે વિશે ઉલ્લેખ થાય છે. આનો તમે ફર્સ્ટ ક્રોનિકલ એટલે પહેલા કાળ વૃત્તાંતમાં 25મા અધ્યાયમાં તમે જોઈ શકો છો, સમુએલના પુસ્તકમાં તમે જોઈ શકો છો, અને જો સમય રહેશે તો હું તમને એ કલમો પણ હું આપીશ. પણ જ્યારે પણ વીણાનો ઉલ્લેખ પવિત્ર શાસ્ત્રમાં થાય તો તેની સાથે આગાહી પણ જોડાયેલી છે. અને તો આ જે 24 વડીલો હતા તેઓની પાસે વીણા તથા ધૂપથી ભરેલા, હવે જ્યારે આપણે ધૂપનો ઉલ્લેખ થાય અને તમે પ્રભુ મંદિર જુઓ જૂના કરારમાં, તો એ ધૂપ ત્યાં બાળવામાં આવતી હતી અને ત્યાં એવું માનવામાં આવતું હતું કે એ એ ધૂપ છે એક પ્રાર્થના, એક જાતનું ચિહ્ન હતું. એવું નથી કે ધૂપમાં પ્રાર્થના ઉપર જાય, એ ચિહ્ન રૂપે એમ માનવામાં આવતું હતું કે એ ધૂપ એટલે કે પ્રાર્થના. અને તો અહીંયા આ વડીલોના હાથમાં વીણા તથા આપણે એમ કહ્યા કે એક સોનાનો વાટકો જેને કહેવાય, કે જેમાં ધૂપ સમાન, અને અહીંયા એવું લખ્યું છે કે સંતોની પ્રાર્થનાઓ હતી. એટલે કે આ પ્રાર્થનાઓ એટલે કઈ, કે જે પ્રાર્થનાઓ આપણે બધા જ પ્રભુની વાટ જોઈને કરી રહ્યા છે કે ક્યારે પ્રભુ પાછા આવશે, ક્યારે પ્રભુ આપણને લેવા આવશે, એ રીતની પ્રભુનું રાજ્ય ક્યારે સ્થાપન થશે, તે પ્રાર્થનાઓ કરવામાં આવે છે. આ સમયે એક સૂચનારૂપ આ વસ્તુ કહેવા માગું છું, બહુ સમય નથી લેવા માંગતો, પણ આનો મતલબ એમ નથી થતો કે જેવી રીતે કેથલિક ધર્મમાં એમ કહેવામાં આવે છે કે સંતોને પ્રાર્થના કરો ને પછી એ સંતો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના તમારી લઈ જશે. એ બાબત એ અહીંયા નથી લખી, એ બાબત બાઇબલમાં કોઈ જગ્યાએ લખી નથી. એ તો એ લોકોએ પોતાના ધર્મમાં શોધી કાઢ્યું છે. કારણ કે આપણને શું કહે છે કે આપણા અને દેવની વચ્ચે ફક્ત એક જ મધ્યસ્થી છે, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે આમાં એવું તમે વિચારશો નહીં કે આ જે સંતોની પ્રાર્થનાઓ અહીંયા લખવામાં આવી છે તે કંઈક એવું થઈ રહ્યું છે. ના, આ તો એ જે 24 વડીલો હતા તેઓ પોતાની પ્રાર્થના અને આપણા બધાની પ્રાર્થના કહી શકાય, જે કારણ કે આપણે બધા જ સંત ગણાઈએ છીએ, તેઓની પ્રાર્થના કે જે પ્રભુનું રાજ્ય ક્યારે આવે, પ્રભુનું રાજ્ય ક્યારે આવે, એ પ્રાર્થનાઓ વિશે વાત થઈ રહી છે. આગળ આપણે જોઈએ તો 9 અને 10 કલમ અને બહુ અજાયબ જેવી કલમ છે તે હું તમને બતાવવા માગું છું, કે જે તેઓ નવું ગીત ગાતા કહે છે કે તમે ઓળિયું લેવાને તથા તેનું સીલ તોડવાને યોગ્ય છો, કેમકે તમે મારી કેમકે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારું સર્વ કુળોના ભાષાના પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે. તેઓએ અમારા ઈશ્વરને સારું રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. અને આ જે એક નવું ગીત કહેવામાં આવશે, નવું ગીત, આનો ઉલ્લેખ પણ તમે યશાયાનું પુસ્તક અને તેનો 42મો અધ્યાય તમે 9મી કલમથી વાંચશો તો તમને એક નવી સમજ મળશે. પણ આ નવું ગીત જે છે એ શું છે? એક સ્તુતિ થઈ રહી છે, અને કેવી અજાયબ જેવી સ્તુતિ છે હું તમને સમજાવવા માગું છું. કેટલું બધું આપણી માટે આશીર્વાદરૂપ છે તે હું તમને બતાવવા માગું છું. કે તો તમે જો આ ગીતને ધ્યાનથી જોશો અને અહીંયા જે લખ્યું છે તે તમે જોશો તો ત્યાં આપણને પહેલામાં પહેલું આ ગીત આપણને કિંમત, આપણા ઉદ્ધારની જે કિંમત છે તે વિશે આપણને બતાવે છે કે અમારી માટે તમને મારી નાખવામાં આવ્યા હતા. અમારી આપણા જીવનને માટે આપણે આપણા પાપોને લીધે એક કિંમત ચૂકવવાની હતી. કારણ કે પવિત્ર શાસ્ત્રમાં આપણે જાણીએ છીએ કે પાપની માફી ફક્ત મરણથી આપણને લોહીથી જ મળી શકે છે. તો એ પાપ, આપણા જે પાપો કર્યા છે એની સજા તો કોઈકને ભોગવવાની હતી, અને એ કિંમત આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેણે ઓળિયું લીધું, મરી ગયેલું હલવાન, તેમણે એ કિંમત ચૂકવી. બીજી વસ્તુ આપણને શું કહે છે કે આ જે ગીત છે એ જે કિંમત ચૂકવનાર જે વ્યક્તિ છે, આપણા ઉદ્ધારને માટે કોની માટે એ થઈ રહ્યું છે? તો ત્યાં આગળ એમ લખવામાં આવ્યું છે કે કેમકે તમને મારી નાખવામાં આવ્યા અને તમારા રક્તથી ઈશ્વરને સારું સર્વ કુળોના. આપણો કયો અંતિમ ધ્યેય હતો આમાં? કે આપણને પ્રભુ દેવની માટે ઉગારવામાં આવ્યા છે, આપણા પ્રભુ દેવની માટે ઉગારવામાં આવ્યા છે. તો આપણે કિંમત જોઈ શકીએ, આ કામ કોણે કર્યું છે? તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કોની માટે કર્યું છે? તો પ્રભુ દેવને માટે કર્યું છે. કારણ કે કેમ આપણને ઉગારવામાં આવ્યા, શાની માટે ઉગારવામાં આવ્યા? તો એ પ્રભુ દેવને માટે ઉગારવામાં આવ્યા છે. આગળ આપણે જોઈએ તો આ જે કિંમત હતી, એ કિંમતની ચૂકવણી તો કરવી પડે ને. તો કેવી રીતે ચૂકવણી થઈ? તો તે રક્તથી થઈ. આપણે આ બધું જાણીએ છીએ કે તમે તમારા રક્તથી ઈશ્વરને સારું, આ કિંમત ચૂકવવાની હતી અને એની ચૂકવણી લોહી દ્વારા થઈ, રક્ત દ્વારા. આ અને આ બધું જ આ ગીતમાં, આ 24 વડીલો અને જે ચાર મહાન સ્વર્ગીય દૂતો છે, તેઓ આ ગીત ગાઈ રહ્યા છે. બધું આપણું તમે જુઓ કેટલું અજાયબ જેવું છે. અને પછી બીજી વસ્તુ આપણને બતાવે છે કે આ જે ઉદ્ધાર હતો, આપણને જે ઉગાર્યા, એ કોની સુધી પહોંચે છે? કોણ આમાં, કોણ કોણ આનું ભાગીદાર બની શકે છે? તો શું લખ્યું છે કે ઈશ્વરને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે. આનો મતલબ એમ નથી થતો કે દરેક ધર્મના લોકો, દરેક ભાષાના લોકો, દરેક દેશોના લોકો, એ બધાનો ઉદ્ધાર થશે. ના, એવું નથી લખ્યું. અહીંયા શું લખવામાં આવ્યું છે કે આ રક્તમાં દરેક વ્યક્તિ પોતાની જાતને ઉગારી શકે છે. એમાં ભાષાનો કોઈ સંકોચ નથી, કયા દેશમાં તમે રહો છો એનો કોઈ સંકોચ નથી. તમારું તમે માણસ છો, પુરુષ છો કે સ્ત્રી છો, એનો કોઈ ફરક પડતો નથી. સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે. જેને પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને પોતાનો ઉદ્ધાર કરવો છે, તેની માટે આ રક્ત વહેવડાવવામાં આવ્યું છે. હું આગળ જઉં એ પહેલાં એક મુદ્દો હું તમારી આગળ મૂકવા માંગુ છું. તમે વિચાર કરો કે યોહાન આ જોઈ રહ્યો છે, આ ગીત સાંભળી રહ્યો છે, તેની માટે આ કેટલું પ્રોત્સાહનરૂપ હશે. આપણે જે બીજા અને ત્રીજા અધ્યાયમાં મંડળીઓની પર જે પત્ર લખ્યા હતા જોયું, તો તેમાં આપણે જોયું કે સાતમાંની પાંચ મંડળીઓ તો એકદમ પ્રભુથી દૂર જવા લાગી હતી. આ સમયે મંડળી પર એક જાતની સતાવણી હતી અને કદાચ યોહાન, મારું માનવું છે, એકદમ નાસીપાસ થઈ ગયો હશે અને કદાચ એ વિચારતો હશે કે હવે હું છેલ્લો એક શિષ્ય બાકી રહ્યો છું. આ મંડળી તો અત્યારથી જ હવે ભાગી રહી છે. આ જે મંડળીઓ જેની પર પત્ર લખવામાં આવ્યા હતા, એક તો મજબૂત મંડળીઓ હતી અને એમાં અત્યારથી આ બધી જાતની સમસ્યાઓ છે. તો આગળ જતાં શું થશે? કેવી રીતે આ સુવાર્તા આગળ વધશે? કેવી રીતે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણવા મળશે? જ્યારે એણે આ ગીત સાંભળ્યું હશે, ત્યારે એને કેટલો બધું પ્રોત્સાહન મળ્યું હશે કે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે. આ એક જાતની, મેં કીધું તે પ્રમાણે, વીણા સાથેની એક આગાહી હતી, આગાહીરૂપ એને લાગ્યું હશે કે હા, આ જે સુવાર્તાને માટે મેં દુઃખ વેઠ્યું છે, આ જે સુવાર્તાના લીધે મારા જે ભાઈઓ, બીજા શિષ્યોએ પોતાનું જીવન આપ્યું છે, આ જે સુવાર્તા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું છે, તે સુવાર્તા આખા દેશમાં, આખા દુનિયામાં તેનો પ્રચાર થવાનો છે. અજાયબ જેવું તેને લાગ્યું હશે. આગળ જોઈએ તો આ જે ઉદ્ધાર કરવામાં આવ્યો છે, આ જે કિંમત ચૂકવવામાં આવી છે, તેનાથી આપણને શું મળ્યું છે? કેટલી એનો કેટલો મોટો આશીર્વાદ છે? તો એ જુઓ તો 10મી કલમમાં શું કહે છે, તેઓએ અમારા ઈશ્વરને સારું રાજ તથા યાચકો કર્યા છે. તમે ઇંગ્લિશમાં એને વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હેવ મેડ અસ કિંગ્સ એન્ડ પ્રીસ્ટ ટુ આવર ગોડ. કેટલો અજાયબ જેવો આશીર્વાદ આપણને મળ્યો છે. આપણે એક રાજ્યના ભાગીદાર છે, બલકે આપણે જ એ રાજ્ય છે. આપણે રાજ્યના ભાગીદાર બી નહીં, આપણે જ એ રાજ્ય છે. કારણ કે પ્રભુનું રાજ્ય એ કોણ છે? આપણે, જેમણે પ્રભુનો સ્વીકાર કર્યો છે. અને પછી શું કહેવું છે કે અને યાજકો કર્યા છે. હવે યાજક એટલે શું? યાજક આપણે જૂના કરારમાં આપણે જોઈએ તો પ્રભુની સમક્ષ ફક્ત યાજક ઊભા રહી શકતા હતા. વર્ષ એ પણ વર્ષમાં એક વખત એ પ્રભુની આગળ સ્તુતિ કરવાને માટે જઈ શકતા હતા. અને અહીંયા એવું લખવામાં આવ્યું છે કે આપણને આ રક્ત દ્વારા, આ હલવાનના બલિદાન દ્વારા યાજક પણ મળ્યું છે કે આપણે પ્રભુની આગળ, પ્રભુ દેવની આગળ જઈ શકીએ છીએ. હિબ્રુઓનો પત્ર તેનો 4:12 તમે જો જાણતા હોય તો ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે જે કૃપાનું પાયાસન છે તેની સાથે બાહોશ રીતે જઈ શકીએ છીએ. કેમ? કારણ કે આ હલવાનના લીધે. કેટલું અજાયબ જેવું આશીર્વાદ આપણને મળ્યો છે, અને કેવું અજાયબ જેવું ગીત આ વડીલો સ્તુતિ તરીકે, આરાધના તરીકે ગઈ રહ્યા છે. અને બીજી વસ્તુ આપણને, અને છેલ્લી વસ્તુ 10મી કલમમાં જોઈએ તો શું કહે છે કે આ જે બધું થયું એના પરિણામના રૂપે આપણે પૃથ્વી પર રાજ કરીશું. હા વાલાઓ, એક સમય એવો આવી રહ્યો છે કે જ્યારે જે 1000 વર્ષનું જે રાજ્ય હશે ત્યારે આપણે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવન સોંપ્યા છે તેઓ પૃથ્વી પર રાજ કરશે. અને આ બાબતમાં આપણે વિગતવાર જેમ જેમ આપણે પ્રકટીકરણમાં આગળ વધીશું ત્યારે આપણે શીખીશું. ઝડપથી આપણે આગળ જોઈએ તો ત્યાં લખ્યું છે કે 11મી કલમ, મેં જોયું તો રાજ્યસન પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા સ્વર્ગદૂતોની વાણી સાંભળી. તેઓની સંખ્યા લાખો લાખ અને હજારો હજાર હતી. પવિત્ર શાસ્ત્ર જ્યારે લખવામાં આવ્યું, મૂળભૂત ગ્રીક ભાષામાં જ્યારે લખવામાં આવ્યું, ત્યારે આ સમયે ગ્રીક ભાષામાં હજારોથી વધારે ગણવાની કોઈ જરૂર જ નથી, અને એવો કોઈ શબ્દ જ હતો નહીં જે 1000ની આગળ જાય. અહીંયા જે લાખો લાખ લખવામાં આવ્યું છે એ જેમણે પણ ગુજરાતીમાં ભાષાંતર કર્યું તેમણે લખ્યું છે, પણ તમે મૂળ ભાષામાં તમે વાંચો અથવા તો ઇંગ્લિશ ભાષામાં તમે વાંચો તો ત્યાં થાઉઝન્ડ્સ, 100,000s of thousands એવું લખ્યું છે કે અસંખ્ય, આપણાથી ગણી ન શકાય અસંખ્ય દૂતો અહીંયા ગાડી સ્તુતિ કરી રહ્યા છે. મેં જોયું તો રાજ્યસન પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા સ્વર્ગદૂતોની વાણી સાંભળી. તેઓની સંખ્યા લાખો લાખ અને હજારો હજાર હતી. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે જે હલવાન મારી નખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. આ સમયે હું તમારું ધ્યાન ફરીથી હું 4 અધ્યાય પર ધરવા માંગુ છું. જ્યારે 4 અધ્યાય અને 5મો અધ્યાય આપણે જોઈએ તો તેમાં 5 ગીત આપેલા છે આપણને. આપણે પહેલામાં પહેલું જોયું હતું તો પહેલું ગીત એ હતું કે પવિત્ર પવિત્ર પવિત્ર, અને એ તમે આપણે 4 અધ્યાયમાં જોઈએ તો એ 4 અધ્યાયમાં એ જે 4 દૂતો હતા તેમણે જ્યારે સ્તુતિ કરી તો એ સ્તુતિમાં પછી 24 વડીલો ઉમેરાઈ ગયા હતા, અને તેમણે પણ એ દૂતોની સાથે પ્રભુની સ્તુતિ શરૂ કરી. અહીંયા જ્યારે આપણે આ વાંચીએ તો અહીંયા ગાડી વડીલોએ સ્તુતિ શરૂ કરી અને દૂતો એ સ્તુતિમાં જોડાઈ જાય છે. કેવું અદ્ભુત એ દ્રશ્ય હશે કે જ્યારે એક આપણે સ્તુતિ કરીશું અને એની સામે સ્વર્ગદૂતો જોડાશે અને સ્વર્ગદૂતો સ્તુતિ શરૂ કરશે અને આપણે એમાં જોડાઈશું. આ જે 2 અધ્યાય છે તેમાં સ્તુતિ અને આરાધનાનું બહુ જ મહત્વ છે. જો તમે અહીંયા પૃથ્વી પર સ્તુતિ અને આરાધના નથી કરી શકતા, જો તમને કંટાળો આવે છે, કેટલા ગીતો ગઈશું, કેમ આટલું બધું મોટેથી મ્યુઝિક વાગે છે, અથવા તો કેમ આટલી બધી લાંબી પ્રાર્થના થાય છે, તો તમે સ્વર્ગમાં કરશો શું? અને જો કદાચ તમને આ જે સ્તુતિ કરવામાં, આરાધના કરવામાં કંટાળો આવતો હોય, તો હું તમને તમારે હૃદયની અંદર ઝાંખવાનું કહું છું. કારણ કે કદાચ તમે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેમનો અનુભવ કર્યો જ નથી. કારણ કે જ્યારે પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ આવો છો, જ્યારે પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા જોવો છો, જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર દ્રષ્ટિ કરો છો, તો તમે સ્તુતિ કર્યા વગર રહી શકતા નથી. અહીંયા આપણે આ અધ્યાયમાં જોયું કે તરત જ દૂતોએ સ્તુતિ કરી અને વડીલો પણ પોતાના ઘૂંટણ પર પડી ગયા અને લગભગ જેવી રીતે લખવામાં આવ્યું છે તે પ્રમાણે સાસ્તાંગ આમ આખા જમીન ઉપર તેઓ પડી અને પ્રભુની સ્તુતિ કરતા હતા. જ્યારે આપણે પ્રભુની સમક્ષ આવીએ છીએ, પ્રભુની હાજરીમાં આવીએ છીએ, તો આપણે સ્તુતિ કર્યા વગર રોકાઈ શકતા નથી, કોઈ રોકી શકતું નથી આપણને. અને જો તમે નથી કરી શકતા તો વાલાઓ હું તમને આજે એક વિનંતી કરું છું કે ફરીથી તમારો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો જે સંબંધ છે તેને તમે તપાસો. અહીંયા એક બીજી વસ્તુ હું તમને કહેવા માગું છું કે જ્યારે આ જે ગીત વિશે મેં તમારી સાથે વાત કરી અને આપણે જેનું વિગતવાર એનું વર્ણન જોયું, આ જે 11મી કલમ છે તેમાં સ્વર્ગદૂતો એ ગીત નથી ગાતા, કારણ કે એ ગીત સ્વર્ગદૂતો ગઈ નથી શકતા. કારણ કે જે બલિદાન આપવામાં આવ્યું હતું, જે કિંમત ચૂકવવામાં આવી છે, જે રક્ત વહેવડાવવામાં આવ્યું છે, તે આપણી માટે વહેવડાવવામાં આવ્યું છે. કોઈ જાતે પવિત્ર શાસ્ત્રમાં એવું નથી લખવામાં આવ્યું કે દૂતની માટે એ રક્ત વહેવડાવવામાં આવ્યું હતું, કે દૂતની પાસે દૂત કોઈક રીતે દૂતોનો તારણ થાય એટલે એ લોકો આ ગીત ગાઈ શકતા નથી. અને પણ તેઓ જે ગીત ગાય છે અહીંયા ગાડી આપણે 12મી કલમ જોઈએ તો તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે જે હલવાન મારી નખાયેલો હતું તે પરાક્રમ સંપત્તિ જ્ઞાન સામર્થ્ય માન મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. એ જે તારનાર છે તેની સ્તુતિ નથી કરતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમણે આ કર્યું તેમના પરાક્રમ, તેમનું મહિમા, એમના જ્ઞાન, એમનું જે સામર્થ્ય છે તે માટે દૂતો સ્તુતિ કરી રહ્યા છે. કારણ કે જે તારણનો અનુભવ છે એ તો ફક્ત આપણે જેઓ પૃથ્વી પર જન્મ્યા છે, જે વડીલોનો અહીંયા જે ઉલ્લેખ થયો છે, જે મંડળી જે સ્વર્ગમાં લઈ લેવામાં આવશે તે જ એ ગીત ગાઈ શકે છે જે તારણનું ગીત છે. દૂતો એ ગીત ગાઈ શકતા નથી, પણ તેઓ પ્રભુની જે આજ્ઞાંકિતતા હતી, પ્રભુએ જે પરાક્રમ કર્યું તે વિશે તેઓ સ્તુતિ કરી રહ્યા છે. અને તે સમજવું બહુ જરૂરી છે. 13મી કલમ જોઈએ તો વળી ઉત્પન્ન થયેલ પ્રાણી જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે તેઓમાંના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા કે રાજ્યસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ માન મહિમા તથા અધિકાર સદા સર્વકાળ હો. કોણ સ્તુતિ કરી રહ્યું છે? બધા. જો જીવ છે તો એ સ્તુતિ કરી રહ્યા છે. અને એ જ અહીંયા લખાયું છે. આનાથી વધારે સ્પષ્ટ રીતે કશું કોઈ લખી શકે નહીં કે ઉત્પન્ન થયેલ પ્રાણી જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં બધા જ આવી ગયા. અને આ બધા જ જે રાજ્યસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ કરે છે. એટલે પ્રભુ દેવને અને હલવાન બંનેની સ્તુતિ થઈ રહી છે. અને જો કોઈક દિવસ કોઈક તમને એવું કહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ નથી, તો તેમને આ કલમ વંચાવડાવજો. કારણ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ નથી અને એમની જો આ સ્તુતિ થઈ રહી છે તો એનો મતલબ એમ કે આ એક જાતની આઇડલ વર્શિપ થઈ રહી છે, એક મૂર્તિ પૂજા થઈ રહી છે. કારણ કે પ્રભુ દેવ શું કહે છે કે તમે કોઈની બીજાની, મારા સિવાય કોઈની સ્તુતિ ના કરો. અને અહીંયા તો પ્રભુ દેવની, પ્રભુ બાપ અને પ્રભુ પુત્ર બંનેની એક સાથે સ્તુતિ થઈ રહી છે. અને તેથી એમ કહી શકાય કે આ બંને દેવ છે. કદાચ તમારામાંથી કોઈકને પ્રશ્ન થશે કે કેમ પવિત્ર આત્માનો ઉલ્લેખ નથી થયો, પણ તમને યાદ દેવડાવું કે યોહાન દર્શન જોઈ રહ્યો છે. હવે જ્યારે દર્શન એ જોઈ રહ્યો છે ત્યારે શું કોઈ આત્માને જોઈ શકે છે? અત્યારે આપણે પવિત્ર આત્માને જોઈ શકીએ છીએ, પવિત્ર આત્માનો અનુભવ કરી શકીએ છીએ, પવિત્ર આત્માને જોઈ શકતા નથી. અને તેથી કરીને કોઈ ઉલ્લેખ લગભગ 4 કે 5 વાર આ પ્રકટીકરણના પુસ્તકમાં પવિત્ર આત્માનો ઉલ્લેખ થાય છે. અને મેં તમને એ વિશે વાત કરી છે. અને આગળ પણ જ્યારે તેના સંદર્ભમાં જ્યારે કલમ આવશે ત્યારે આપણે આગળ વાત કરીશું. પણ આપણે એમ ન સમજીએ કે પવિત્ર આત્માની હાજરી નથી, કારણ કે પવિત્ર આત્મા તો સર્વ જગ્યાએ છે અને અહીંયા સ્વર્ગમાં પણ તેની હાજરી છે. 14મી કલમ કહે છે, ત્યારે ચાર પ્રાણીઓએ, એને ફરી યાદ દેવડાવું કે પ્રાણી નહીં પણ લિવિંગ ક્રિચર્સે કહ્યું આમીન. પછી વડીલોએ પગે પડીને તેમની આરાધના કરી. તેમની મતલબ કે હલવાનની અને પ્રભુદેવની, દૂતોની નહીં. અને આ દ્રશ્ય કેટલું અજાયબ જેવું હશે, કેટલું અજાયબ જેવું આ દ્રશ્ય હશે. અને આ જ્યારે સ્વર્ગમાં આ દ્રશ્ય થઈ રહ્યું છે, આરાધના ચાલી રહી છે, ત્યારે જ્યારે આપણે આ અધ્યાય સમાપ્ત થયો છે, ત્યારે હું તમારું ધ્યાન આપણા પોતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધ તરફ હું તમને દોરવા માગું છું. સુવાલાઓ, આપણે જાણીએ છીએ કે આપણે આ હલવાન, આ મરી ગયેલું હલવાન, જે જીવંત હલવાન છે, તેની સ્તુતિ કરીએ છીએ, તેની આરાધના કરીએ છીએ, તેને ભજીએ છીએ. હા, આપણે ઘણી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પૃથ્વી પરની સેવા છે તેની પર આપણે વધારે લક્ષ આપીએ છીએ, પણ પ્રભુ ખ્રિસ્ત અત્યારે શું છે? આપણે જે ગભણમાં જે બાળક હતું તેને ભજતા નથી. આપણે જે લોહી લુહાણ થઈ અને વધસ્તંભ પર જે લટકતા હતા તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભજતા નથી. આપણે જે મરણ પાડેલું તેમનું જે શરીર કબરમાં હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ભજતા નથી. આપણે તો આ જીવંત જે બળવાન છે, સંપૂર્ણ જે જ્ઞાન છે અને જેમને આ ઓળિયું ખોલવાનો જે હક છે તે ઈશ્વરને આપણે ભજીએ છીએ. શું તમે એ વાત સમજો છો? શું આપણે એ વસ્તુ આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે યાદ રાખીએ છીએ કે આપણે કેવા સર્વશક્તિમાન દેવની સ્તુતિ કરીએ છીએ? વાલાઓ, પ્રભુ જે સર્જક છે, ઈસુ ખ્રિસ્તને સર્જક તરીકે તો ઘણા બધા ભજે છે. ઘણા લોકો તેમને શિક્ષક તરીકે માન આપે છે, શિક્ષક તરીકે તેમની સ્તુતિ કરે છે. ઘણા લોકો તેમને પ્રબોધક માનીને એમની સ્તુતિ કરે છે, આરાધના કરે છે. પણ વાલાઓ, ફક્ત જો તમે આ રક્ત, જે બલિદાન તમારી માટે આપવામાં આવ્યું હતું, એ બલિદાનનો તમે અનુભવ કર્યો હોય તો તમે એમને આ અધ્યાયમાં લખ્યું છે, આ વચનોમાં આપણે વાંચ્યું તે પ્રમાણે તમે એક તારનાર તરીકે તમે એમની સ્તુતિ કરી શકો છો. અને જો તમે હજુ એ અનુભવ કર્યો ના હોય અને જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે ના ઓળખતા હોય, તારનાર તરીકે તમે તેમની સ્તુતિ ના કરતા હોય, તો બીજું બધું જ નકામું છે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તારનાર તરીકે અનુભવ કર્યો છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે? અને જો ના કર્યો હોય તો આજે જ તમને તક છે કે તમે પ્રભુને તમારા જીવનમાં આમંત્રણ આપો. ત્રીજા અધ્યાયમાં, પ્રકટીકરણના ત્રીજા અધ્યાયમાં આપણે વાંચ્યું હતું તે પ્રમાણે કે હું દરવાજે ઊભો રહીને ખટખટાવું છું, જો તમે તમારું બહાણું ખોલશો તો હું અંદર આવીશ અને તમારી સાથે ભોજન કરીશ, એક જાતની સંગત કરીશ. વાલાઓ, આજે કદાચ તમારા કોઈકનું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખટખટાવી રહ્યા છે. શું તમે તમારો હૃદયનો દરવાજો તમે નહીં ખોલો? શું તમે તેમને તમારા જીવનમાં, તમારા હૃદયમાં તેમને આમંત્રણ નહીં આપો? વાલાઓ, જો તમે આમંત્રણ આપશો તો એ તમારા જીવનમાં આવશે અને જે આનંદ, સ્તુતિનો, આરાધનાનો, અનંત જીવનનો જે આશીર્વાદ છે તેના તમે ભાગીદાર થશો. અને કદાચ તમારામાંથી જેઓ સાંભળનારા છે, આશા રાખું છું કે ઘણા બધા તમે તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપેલું છે, પણ જીવનની મુશ્કેલીઓથી, જીવનની સમસ્યાઓથી, આજુબાજુ જે દુનિયામાં જે ચાલી રહ્યું છે, કદાચ સતાવણીથી તમે નાસીપાસ થઈ ગયા છો, કદાચ તમે નિરાશ થઈ ગયા છો, તો હું આજે તમને ફરીથી આ જે જીવંત દેવ આપણો સ્વર્ગમાં, જે સર્વસમર્થ, સર્વવ્યાપી, સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર જે છે તેમની તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. વાલાઓ, તમે હિંમત રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવાને જલ્દી પાછા આવનાર છે. નાસી પાસ થશો નહીં. પ્રભુએ આપણને એક વચન આપ્યું છે. યોહાનના 14મા અધ્યાયમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે હું જાઉં છું અને હું તમને લેવાને પાછો આવીશ, કે તમે રહો જ્યાં હું છું ત્યાં તમે મારી સાથે રહો. કેટલો અજાયબ જેવો આશીર્વાદ છે. તો વાલાઓ, જો તમે તારનાર તરીકે પ્રભુને નથી ઓળખતા, તો આજે જ તમે નિર્ણય કરો, અને જેઓ ઓળખો છો તેઓ નાસીપાસ ના થાવ, હિંમત રાખો, પ્રભુના વચનો યાદ કરી અને બળવાન થાવ. આપણો પ્રભુ, વિજયવંત પ્રભુ આપણને લેવા આવનાર છે. પ્રભુ બાપ, ફરીથીને એકવાર આ જે દ્રશ્ય તમે અમને બતાવ્યું છે, મહિમાવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સ્વર્ગમાં દૂતોની મધ્યે અસંખ્ય લાખો ને હજારો દૂતોની વચ્ચે જે મંડળીના જે સંતો છે, મંડળી ની વચ્ચે જે આરાધનામાં છે, ત્યારે પ્રભુ બાપ, એ દ્રશ્યને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ બાપ, જો હજુ કોઈ હૃદય ભંગિત છે, હજુ પણ કોઈ હૃદય એવું છે કે જે અઆજ્ઞાંકિત છે પ્રભુ બાપ, અને કઠણ કરેલું છે પ્રભુ બાપ, તો તમે તેને નરમ કરો પ્રભુ બાપ. ફરીથી પ્રભુ બાપ તમે તે દ્વાર ખટખટાવો અને તેઓ અનંત જીવનના ભાગીદાર બને તેવું અમે ખાસ કરીને તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ બાપ, આ વચનોને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ, પવિત્ર આત્માને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ, અને જે સર્વ સાંભળનારા છે પ્રભુ બાપ, તે સર્વને હું તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ, કે અમારા દ્વારા પ્રભુ બાપ જે વચનો અમે સાંભળ્યા છે, જે વચનો અમે જાણ્યા છે, જે વચનો અમે વાંચ્યા છે, તે વચનો પ્રભુ બાપ અમે બીજાઓની સાથે પણ અમે શેર કરીએ પ્રભુ બાપ, બીજાની સાથે એ બાબતમાં વાતચીત કરીએ પ્રભુ બાપ, અને તેઓને પણ આ જે અનંત જીવન છે તેના ભાગીદાર બનાવીએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.